એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક ખરેખર મહત્વના પુસ્તક પર વાત કરવાના છીએ, સ્ટીફન જે ગુલ્ડનું ધ મિસ મેઝર ઓફ મેન. આ પુસ્તક એમ કે માનવ બુદ્ધિને માપવાના જે પ્રયાસો થયા એના ઇતિહાસ અને એના જોખમો પર ઊંડાણથી નજર નાખે છે.
બિલકુલ, અને મને એ વાતની નવાઈ લાગે છે કે આ પુસ્તક લખાયું તો ઘણા વર્ષો પહેલા, પણ આજે એટલું જ પ્રાસંગિક છે. નહીં,
સાચી વાત છે. કેમ એવું લાગે છે?
કારણ કે એ જે મૂળભૂત વિચારને પડકારે છે, જૈવિક નિયતિવાદ, એટલે કે આપણી બુદ્ધિ, આપણી ક્ષમતા, એ બધું જન્મથી જ નક્કી થયેલું છે અને એને માપી શકાય
અને એના આધારે લોકોને ક્રમ આપી શકાય.
હા, બસ એ જ. એ માન્યતાને આ પુસ્તક પડકારે છે અને આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણે ઇતિહાસમાં જોઈએ છે ને કે ઘણીવાર વિજ્ઞાનનો ઉપયોગ કરીને ભેદભાવને યોગ્ય ઠેરવવામાં આવ્યો છે.
હા, અસમાનતાને જાણે કુદરતી ગણાવી દેવાની વાત.
બરાબર. તો આ પુસ્તકનો મુખ્ય હેતુ જ એ છે કે બુદ્ધિ માપવાના નામે જે દાવાઓ થયા એની પાછળના વિજ્ઞાનની પદ્ધતિઓની ચકાસણી કરવી.
તો પછી લેખક વિશે થોડી વાત કરીએ. સ્ટીફન જે ગોલ્ડ, એ પોતે કોણ હતા?
ગોલ્ડ કંઈ સામાન્ય લેખક નહોતા. એ તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં પેલિયન્ટોલોજિસ્ટ હતા, એટલે કે અશ્મિભૂત શાસ્ત્રી, સાથે ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાની અને વિજ્ઞાનના ઇતિહાસકાર પણ.
ઓહ, એટલે ઘણી બધી ભૂમિકાઓ એક સાથે.
હા, અને આ જ એમની ખાસિયત હતી. એક બાજુ એ જીવવિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર સમજતા હતા, એટલે જૂના સંશોધનોના ડેટામાં ક્યાં ભૂલ છે, પદ્ધતિમાં શું ખામી છે એ પકડી શકતા.
એટલે એ મૂળ આંકડાઓનું પુનઃવિશ્લેષણ કરી શકતા હતા.
બિલકુલ. અને એ બતાવી શક્યા કે તારણો કેવી રીતે ખોટા નીકળ્યા હતા. અને બીજી બાજુ વિજ્ઞાનના ઇતિહાસકાર તરીકે
એ શું જોતા હતા?
એ સમજતા હતા કે વિજ્ઞાન કંઈ સમાજથી અલગ નથી થતું. એ સમયના જે સામાજિક પૂર્વગ્રહો હોય, રાજકીય માહોલ હોય, એની અસર વિજ્ઞાન પર પડે જ.
અચ્છા, એટલે એ બુદ્ધિમાપનના સિદ્ધાંતોને એ સમયના સંદર્ભમાં મૂકી શક્યા.
હા, અને બતાવ્યું કે કેવી રીતે જાતિ, વર્ગ, લિંગ વિશેના જે પૂર્વગ્રહો હતા એણે વૈજ્ઞાનિક સંશોધનને અને એના તારણોને પણ અસર કરી.
અને એમની લખવાની શૈલી વિશે પણ સાંભળ્યું છે કે બહુ સરળ રીતે સમજાવતા.
એકદમ. એમની એક ક્ષમતા અદ્ભુત હતી. ગમે તેવા જટિલ વૈજ્ઞાનિક વિચારો હોય ને, એને પણ સામાન્ય વાચક સમજી શકે એવી રસપ્રદ ભાષામાં લખી શકતા, એટલે જ આ પુસ્તક આટલું બધું વંચાયું.
પુસ્તકના મુખ્ય મુદ્દા પર આવીએ. આટલી વાત પછી સાર શું છે આ પુસ્તકનો?
પુસ્તકનો મુખ્ય આધાર, એટલે કે એનો સેન્ટ્રલ પોઈન્ટ, એ જૈવિક નિયતિવાદનું ખંડન છે.
પેલી માન્યતા કે બધું જન્મજાત નક્કી છે.
હા, કે માણસની બુદ્ધિ, એનું વર્તન, સમાજમાં એનું સ્થાન, એ બધું એના જીન્સ કે બાયોલોજીથી નક્કી થાય છે અને એને માપીને લોકોનું રેન્કિંગ કરી શકાય. ગોલ્ડ કહે છે કે આ વિચાર વૈજ્ઞાનિક રીતે ખોટો છે અને સામાજિક રીતે તો બહુ જ જોખમી છે.
એટલે પેલું ખોપરી માપવાનું કે પછી આઈક્યુ ટેસ્ટ લેવાનું, એ બધું ગોલ્ડન માટે ભૂલ ભરેલું હતું.
હા, મોટે ભાગે ગોલ્ડની દલીલ છે કે આ જે ઇતિહાસ છે ને, એ કંઈ શુદ્ધ વૈજ્ઞાનિક શોધનો નથી, પણ એમાં તો પૂર્વગ્રહો ભળેલા છે, પદ્ધતિઓ ખોટી વપરાય છે, સંશોધકોનો પોતાનો અજાણતા પક્ષપાત છે, એટલે આ તો એક જાતનું આભાસી વિજ્ઞાન છે,
સ્યુડો સાયન્સ.
હા,
અને એમણે બે મુખ્ય ભૂલો પણ ગણાવી હતી, ખરું ને?
હા, પહેલી ભૂલ છે રેફિકેશન.
એટલે શું?
એટલે બુદ્ધિ જેવો અમૂર્ત ખ્યાલ છે એને કોઈ નક્કર વસ્તુ માની લેવી, જાણે મગજમાં કોઈક જગ્યાએ એ માપી શકાય એમ પડી હોય.
અચ્છા, અને બીજી ભૂલ?
બીજી ભૂલ છે રેન્કિંગ. એકવાર તમે બુદ્ધિને આવી વસ્તુ માની લો, એટલે પછી તરત જ લોકોને એના આધારે ઊંચા નીચા ક્રમમાં ગોઠવવાનું મન થાય, કોણ વધુ બુદ્ધિશાળી, કોણ ઓછું.
અને આનું પરિણામ એ આવ્યો કે સમાજના ભેદભાવોને ટેકો મળ્યો.
બરાબર. જાતિ, વર્ગ, લિંગ આધારિત જે અસમાનતાઓ હતી એને જાણે વૈજ્ઞાનિક સમર્થન મળી ગયું. ગોલ્ડનો મુખ્ય મુદ્દો એ જ છે કે માણસના મૂલ્યને એક આંકડામાં કેદ કરવાનો પ્રયાસ એ વૈજ્ઞાનિક રીતે પાયાવિહોણો છે અને સમાજ માટે નુકસાનકારક.
તો પુસ્તક આખી વાત કેવી રીતે રજૂ કરે છે, ક્યાંથી શરૂઆત થાય છે?
પુસ્તક મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે, એમ કહી શકાય. પહેલો ભાગ 19મી સદીની ક્રેનિયોમેટ્રી પર છે.
ક્રેનિયોમેટ્રી એટલે પેલું ખોપરી માપવાનું ને, એનાથી બુદ્ધિ કેવી રીતે મપાય?
હા, એ જમાનામાં ઘણા વૈજ્ઞાનિકો માનતા કે મગજનું કદ એટલે બુદ્ધિ. ગુલ્ડ સેમ્યુઅલ જ્યોર્જ મોર્ટનનું ઉદાહરણ આપે છે. અમેરિકન ડોક્ટર હતા, એમણે તો સેંકડો ખોપરીઓ ભેગી કરી હતી.
ઓહો, અને પછી?
પછી એ ખોપરીઓમાં સીસાની ગોળીઓ કે રાઈના દાણા ભરીને એમની ક્ષમતા માપતા, અને એમના તારણો એવા આવ્યા જે એ સમયના વંશીય પૂર્વગ્રહોને સાચા ઠેરવતા હતા કે શ્વેત લોકોના મગજ સૌથી મોટા, પછી બીજી જાતિઓ અને અશ્વેત લોકોના સૌથી નાના.
પણ ગુલ્ડે આમાં શું વાંધો કાઢ્યો? માપવામાં ભૂલ હતી કે શું?
ગુલ્ડે મોર્ટનનો જે ઓરિજિનલ ડેટા હતો ને એ મેળવ્યો અને એનું ફરીથી વિશ્લેષણ કર્યું.
અને શું જોવા મળ્યું?
એમને ખબર પડી કે મોર્ટનના તારણો કંઈ વાસ્તવિક તફાવત નહોતા બતાવતા, પણ એ તો મોર્ટનની પોતાની અજાણતા થયેલી ભૂલો અને પક્ષપાતનું પરિણામ હતું.
જેમ કે? કેવી ભૂલો?
જેમ કે કયા નમૂના લેવા, આંકડાઓને કેવી રીતે રાઉન્ડ ઓફ કરવા, શરીરના કદ જેવા બીજા પરિબળો ધ્યાનમાં ન લેવા. આ બધું એવી રીતે થયું કે એમના મનમાં જે ગોઠવણ હતી ને એને સમર્થન મળે.
બાપરે, એટલે ડેટા સાથે છેડા નહીં પણ અજાણતા પક્ષપાત.
હા, ગુલ્ડે બતાવ્યું કે એ જ ડેટાનું જો નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરો તો જુદી જુદી જાતિઓ વચ્ચે ખોપરીની ક્ષમતામાં કોઈ નોંધપાત્ર ફરક હતો જ નહીં.
આ તો ખરેખર ગંભીર વાત કહેવાય. વિજ્ઞાનના નામે આવું થાય?
અને આ જ પુસ્તકનો મુખ્ય મુદ્દો છે. કેવી રીતે સારા ઈરાદાવાળા વૈજ્ઞાનિકો પણ પોતાના સાંસ્કૃતિક પૂર્વગ્રહોથી દોરવાઈ શકે છે. ગુલ્ડ પોલ બ્રોકા નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકનું પણ ઉદાહરણ આપે છે. એ મોર્ટન કરતાં વધુ કુશળ હતા, પણ એ યુરોપિયન પુરુષોને શ્રેષ્ઠ સાબિત કરવા મત્તા હતા.
એટલે ડેટા ધારણા પ્રમાણે ન આવે
તો પદ્ધતિ બદલી નાખે અથવા તો વિચિત્ર સમજૂતીઓ આપે, જેમ કે મગજની ક્વોલિટી વધુ મહત્વની છે, કદ નહીં. આ તો જાણે પહેલેથી જવાબ નક્કી જ હોય અને પછી પુરાવા ગોઠવવાના.
બરાબર, તો આ ક્રેનિયોમેટ્રીવાળી વાત થઈ, પણ પછી 20મી સદી આવી અને આવ્યો આઇકોટેસ્ટનો જમાનો. એને તો વધુ વૈજ્ઞાનિક ગણવામાં આવ્યો હતો ને?
હા, પણ શું ખરેખર સમસ્યાઓ દૂર થઈ? પુસ્તકનો બીજો ભાગ આ જ સવાલ પૂછે છે.
તો આઇકોટેસ્ટની શરૂઆત કોણે અને શા માટે કરી હતી?
ગોલ્ડ શરૂઆત કરે છે આલ્ફ્રેડ બેનેટથી, ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક. એમણે 1905માં પહેલી વ્યવહારિક બુદ્ધિ કસોટી બનાવી. પણ ગુલ્ડ બિનેટને બહુ માનથી જુએ છે.
કેમ?
કારણ કે બિનેટનો હેતુ કોઈની કાયમી બુદ્ધિ માપવાનો નહોતો. એમણે તો પેરિસની સ્કૂલોમાં જે બાળકોને ભણવામાં તકલીફ પડતી હતી એમને ઓળખવા માટે આ સાધન બનાવ્યું હતું, જેથી એમને મદદ કરી શકાય. એ બાળકો પર મંદ બુદ્ધિનું લેબલ મારવાના સખત વિરોધી હતા.
અચ્છા, એમનો હેતુ તો સારો હતો, પણ પછી અમેરિકામાં શું થયું?
હા, ત્યાં વાર્તા બદલાઈ ગઈ. એચ ગોડાર્ડ જેવા લોકોએ બિનેટની ટેસ્ટ અપનાવી, પણ એનો અર્થ જ ફેરવી નાખ્યો. એમણે આઈક્યુ સ્કોરને એકદમ નક્કર વારસાગત બુદ્ધિ માની લીધી.
અને પેલો મોરોન શબ્દ પણ એમણે જ પ્રચલિત કર્યો હતો ને?
હા, અને એ માનતા કે આ ઓછી બુદ્ધિ વારસાગત છે અને એને સમાજમાંથી દૂર કરવા યુજેનિક્સ એટલે કે ફરજિયાત વંધીકરણ જેવા પગલાં લેવા જોઈએ.
બાપરે, આ તો બહુ જ ખતરનાક વિચારધારા કહેવાય.
અને એમણે આ ટેસ્ટનો ઉપયોગ એલિસ આઇલેન્ડ પર આવતા ઇમિગ્રન્ટ્સ પર કર્યો. ટેસ્ટ પોતે જ સાંસ્કૃતિક રીતે પક્ષપાતી હતી, એટલે ઘણા નવા આવનારાઓને મંદબુદ્ધિ ઠેરવી દેવાયા. આનો ઉપયોગ ઇમિગ્રેશન વિરોધી કાયદા બનાવવા માટે થયો.
એટલે મદદ માટે બનેલું સાધન ભેદભાવ ફેલાવવાનું હથિયાર બની ગયું.
અને આ અટક્યું નહીં. લુઈસ ટર્મન, સ્ટેનફોર્ડના પ્રોફેસર જેમણે સ્ટેનફોર્ડ બિનેટ ટેસ્ટ બનાવી, એ પણ માનતા હતા કે આઈક્યુ વારસાગત છે અને સમાજને આઈક્યુ પ્રમાણે વહેંચી દેવો જોઈએ. ઊંચા આઈક્યુવાળા નેતા બને, નીચાવાળા મજૂરી કરે.
અને પછી પેલી આર્મી ટેસ્ટની વાત, રોબર્ટ યક્સ.
હા, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે લાખો અમેરિકન સૈનિકો પર સામૂહિક આઈક્યુ ટેસ્ટ લાગુ કરાઈ, આર્મી આલ્ફા અને બીટા ટેસ્ટ.
એટલે હવે આ વિચાર શૈક્ષણિક જગતમાંથી સીધો સરકારી નીતિ અને લશ્કરમાં પહોંચી ગયો.
બરાબર. અને આ ટેસ્ટનું સંચાલન એટલું ખરાબ હતું, પ્રશ્નો એટલા પક્ષપાતી હતા, પણ એના પરિણામોનો ઉપયોગ શું સાબિત કરવા થયો? કે નવા ઇમિગ્રન્ટ્સ જૂના કરતાં ઓછા બુદ્ધિશાળી છે અને અશ્વેત અમેરિકનો સૌથી નીચે છે.
અને આ ડેટાનો ઉપયોગ પછી કાયદા બનાવવા માટે થયો.
હા, ગોલ્ડ બતાવે છે કે કેવી રીતે આ ખામીયુક્ત ડેટાનો ઉપયોગ 1924ના ઇમિગ્રેશન કાયદાની યોગ્ય ઠેરવવા થયો, જેણે કયા દેશના કેટલા લોકો અમેરિકા આવી શકે એના પર કોટા નક્કી કર્યા.
આ બધી ટેસ્ટ પાછળ કોઈ આંકડાકીય સિદ્ધાંત પણ હતો ને? મને યાદ છે પેલું જી ફેક્ટર.
હા, ચાર્લ્સ સ્પીઅરમેન, એમણે ફેક્ટર એનાલિસિસ નામની પદ્ધતિ વાપરી. એમણે જોયું કે જુદી જુદી બૌદ્ધિક કસોટીઓના સ્કોર્સ વચ્ચે સંબંધ હોય છે.
એટલે એમણે શું તારણ કાઢ્યું?
એમણે કહ્યું કે આ બધા પાછળ એક જ મૂળભૂત સામાન્ય બુદ્ધિ છે, જેને એમણે જી કહ્યું.
અને ગોલ્ડ આ જીને કેવી રીતે જોવે છે? શું એ સાચું છે?
ગોલ્ડ કહે છે કે આ જી કંઈ મગજમાં રહેલી વાસ્તવિક ચીજ નથી, એ તો ખાલી એક આંકડાકીય કલાકૃતિ છે, ગણિતથી ઊભી થતી અમૂર્તતા.
ઉદાહરણ આપીને સમજાવશો?
જેમ કે તમે દોડ, કૂદ, તરવું બધાના પરિણામો ભેગા કરો તો કદાચ એથ્લેટિક ક્ષમતા જેવો એક આંકડો મળે, પણ એનો મતલબ એ નથી કે શરીરમાં કોઈ એક જ એથ્લેટિક અંગ છે. એ ખાલી આંકડાકીય રમત છે. ગોલ્ડ કહે છે કે આ ફરીથી પેલી રિફિકેશનની ભૂલ છે, અમૂર્તને મૂર્ત બનાવી દેવાની.
અને પેલું ધ બેલ કર્વ પુસ્તક જે પાછળથી આવ્યું.
હા, 1990ના દાયકામાં એ પુસ્તકે ફરીથી એ જ જૂની દલીલો કરી કે આઈક્યુ વારસાગત છે અને સામાજિક વર્ગો એના આધારે બને છે. ગોલ્ડ એમની સુધારેલી આવૃત્તિમાં બતાવે છે કે આ પુસ્તક પણ એ જ રિફિકેશન, રેન્કિંગ અને ખામીયુક્ત આંકડાશાસ્ત્રની ભૂલોનું પુનરાવર્તન કરે છે.
તો આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકીએ?
સૌથી પહેલો અને મોટો સંદેશ તો પેલો જ છે, જૈવિક નિયતિવાદની ટીકા. ગોલ્ડ ભારપૂર્વક કહે છે કે માણસનું ભવિષ્ય એના જનીનોમાં બંધાયેલું નથી. આ વિચાર વૈજ્ઞાનિક રીતે નબળો છે અને સામાજિક રીતે તો નુકસાન જ કરે છે, કારણ કે એ ભેદભાવને કુદરતી ગણાવી દે છે.
બીજો મુદ્દો મને બહુ ગમ્યો કે વિજ્ઞાન પણ એક માનવીય પ્રવૃત્તિ છે. વૈજ્ઞાનિકો પણ સમાજનો ભાગ છે, એમના પર પણ પૂર્વગ્રહોની અસર થાય છે, એટલે કોઈ પણ વૈજ્ઞાનિક દાવાને એમ જ સ્વીકારી ન લેવાય.
તદ્દન સાચું. ત્રીજો મુખ્ય મુદ્દો પેલી રિફિકેશનની ભૂલ બુદ્ધિ. જેવી જટિલ વસ્તુને કોઈ સાદી, માપી શકાય એવી ચીજ ન ગણવી. ચોથો, રેન્કિંગનો ભય. માણસને એક નંબરથી માપીને ક્રમ આપવો એ કેટલું ખોટું છે, એનાથી એની બીજી કેટલી બધી ક્ષમતાઓ નજરઅંદાજ થઈ જાય છે.
હા, સ્કૂલમાં, નોકરીમાં બધે જ આ રેન્કિંગ જોવા મળે છે ને?
બરાબર. અને પાંચમો મુદ્દો, આંકડાઓનો દુરુપયોગ. કેવી રીતે નંબરો અને ગ્રાફ વાપરીને ખોટો વૈજ્ઞાનિક દેખાવ ઊભો કરી શકાય. આજે ડેટાના જમાનામાં આ સમજવું બહુ જ જરૂરી છે.
અને છેલ્લો સંદેશ.
છેલ્લે, ગોલ્ડ એક બહુમતીવાદી, પ્લુરલિસ્ટ દ્રષ્ટિકોણ પર ભાર મૂકે છે, એટલે કે એક જ માપદંડ પર લોકોને ક્રમ આપવાને બદલે માણસની અંદર રહેલી વિવિધ પ્રતિભાઓ અને ક્ષમતાઓની કદર કરવી, એની ઉજવણી કરવી.
પુસ્તકમાં અમુક વાક્યો એવા છે જે આખા વિચારને એકદમ સચોટ રીતે રજૂ કરે છે. એવા કેટલાક નોંધપાત્ર વિચારો કયા છે?
પહેલો વિચાર રિફિકેશન વિશે જ છે. ગોલ્ડ કહે છે કે મુખ્ય ભૂલ બુદ્ધિને એક માપી શકાય તેવી વસ્તુ માની લેવાની છે. જેવી તમે એને સંખ્યામાં ફેરવો એટલે પછી લોકોને ક્રમ આપવાનું બહુ સહેલું અને જોખમી બની જાય છે.
એટલે જટિલતાને સરળ બનાવી દેવાનું જોખમ.
હા. બીજો એક વિચાર જે બહુ અસરકારક છે તે નષ્ટ થયેલી સંભાવના વિશે છે. ગોલ્ડ લખે છે, એનો ભાવાર્થ એવો છે કે મને આઇન્સ્ટાઇનના મગજના વજન કરતાં કપાસના ખેતરો કે પરસેવાની દુકાનોમાં નષ્ટ થઈ ગયેલી અસંખ્ય પ્રતિભાઓમાં વધુ રસ છે.
વાહ, આ તો સીધું સામાજિક અસમાનતા પર ધ્યાન દોરે છે.
બરાબર. એ કહે છે કે આપણે જૈવિક માર્કર શોધવાને બદલે એ જોવું જોઈએ કે સમાજ કેવી રીતે પ્રતિભાવોને ખીલવા નથી દેતો. ત્રીજો વિચાર વિજ્ઞાનના સામાજિક પાસા પર છે, કે વિજ્ઞાન માનવીય પ્રવૃત્તિ છે અને વૈજ્ઞાનિકો ઘણીવાર અજાણતા પોતાના સમાજની વ્યવસ્થાને સાચી ઠેરવતા તથ્યો શોધી કાઢે છે.
એટલે વૈજ્ઞાનિક રીતે સાબિત દાવાઓ પર પણ પ્રશ્ન કરવો જરૂરી છે.
ચોક્કસ. અને ચોથો વિચાર પેલી આર્મી આઈક્યુ ટેસ્ટ વિશે, કે એ ટેસ્ટના પરિણામો ખરેખર તો લોકોની જન્મજાત બુદ્ધિ નહીં, પણ એમની ગરીબી, શિક્ષણનો અભાવ અને અમેરિકન સંસ્કૃતિથી એ લોકો કેટલા પરિચિત હતા એ બતાવતા હતા.
હા, આ બહુ મહત્વની વાત છે. ઘણીવાર ટેસ્ટ આપણી ક્ષમતા નહીં પણ આપણી પૃષ્ઠભૂમિ માપતી હોય છે.
તો આ બધી વાત પરથી આપણા રોજિંદા જીવન માટે શું બોધપાઠ લઈ શકાય?
સૌથી પહેલું તો મને લાગે છે વિવેચનાત્મક વિચારસરણી. ખાસ કરીને જ્યારે કોઈ કહે કે આ તો એના લોહીમાં જ છે, અથવા કોઈ જટિલ સામાજિક મુદ્દાને સરળ જૈવિક કારણોથી સમજાવે ત્યારે અટકીને વિચારવું, સવાલ પૂછવા.
હા, અને શિક્ષણમાં પણ આ બહુ લાગુ પડે છે. શું આપણે બાળકોને ફક્ત માર્ક્સ કે રેન્કથી જ ઓળખીએ છીએ? ગુલ્ડ યાદ અપાવે છે કે દરેક બાળકમાં કંઈક અલગ પ્રતિભા હોય છે, એને ઓળખવી અને પ્રોત્સાહન આપવું જરૂરી છે. પેલી ગ્રોથ માઇન્ડસેટવાળી વાત.
અને સમાજમાં જ્યારે પણ ભેદભાવને યોગ્ય ઠેરવવા વિજ્ઞાન કે આંકડાનો ઉપયોગ થાય ત્યારે આ પુસ્તક યાદ આવવું જોઈએ, એના ઐતિહાસિક સંદર્ભને સમજવું જોઈએ.
અને સૌથી અગત્યનું આપણા પોતાના માટે, આપણે પોતાને અને બીજાને સતત માપવાની અને સરખામણી કરવાની વૃત્તિમાંથી બહાર આવવું જોઈએ. દરેક વ્યક્તિનું મૂલ્ય કોઈ એક નંબર કે લેબલથી ઘણું વધારે છે, એ વિવિધતાની કદર કરવી જોઈએ.
તો આ ચર્ચાને અંતે મારા માટે જે મુખ્ય વાત રહી એ છે કે વિજ્ઞાન ભલે ગમે તેટલું શક્તિશાળી હોય, એ છે તો માનવીય પ્રવૃત્તિ જ.
એમાં ભૂલો થઈ શકે છે, પૂર્વગ્રહો ભળી શકે છે, એટલે જ્યારે પણ માનવીય મૂલ્યને જૈવિક રીતે ક્રમ આપવાનો દાવો થાય ત્યારે ખૂબ જ સાવચેત રહેવાની અને સવાલ પૂછવાની જરૂર છે.
અને મારા માટે આ પુસ્તક માનવ ગૌરવ અને એની અંદર રહેલી અપાર સંભાવનાઓનો એક બુલંદ અવાજ છે. એ આપણને યાદ અપાવે છે કે લોકોને સાદા ખાનાઓમાં વહેંચવાને બદલે એમની જટિલતા અને વિવિધતાને સ્વીકારવી અને એનું સન્માન કરવું કેટલું જરૂરી છે. કોઈ એક આંકડો ક્યારેય કોઈ વ્યક્તિની પૂરી વાર્તા ન કહી શકે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.